પિતાનું હિત ઇચ્છનાર હે પ્રભુ, તમે તમારા દુઃખને સહેજ પણ ન વિચાર્યા, માત્ર પિતાનું અહિત સહેજ પણ ન થાય, એની અપકીર્તિ સહેજ પણ ન થાય એમ વિચારીને 14 વર્ષના વનવાસના દુઃખોને પોતે સ્વયં સ્વીકારી લીધા. એટલે કહ્યું કે હા, પિતુ હિત, જેના ચિત્તની અંદર પિતાનું હિત જ વસેલું હોય અને પિતાનું હિત એની ઉપમા કોની સાથે આપ્યું, ચિત્ત ચાતક. જેમ ચાતક વાદળની સામે જોયા જ કરે, જોર્યા કરે, હમણાં જ વરસશે, હમણાં વરસશે, આજે વરસશે, કાલે વરસશે, 6 દાડા વરસે નહીં. ચાતક જલધર, જેમ ચાતક આમ રાહ જોઈને બેઠો હોય, વાદળ જામ્યા છે ને, છાંટા હમણાં પડશે, હમણાં વરસાદ શરૂ થશે, એ ચાતકની દ્રષ્ટિ બીજે ક્યાંય ન હોય, એની વૃત્તિ બીજે ક્યાંય ન ભટકે, વાદળ આકાશમાં હોય ને ત્યાં સુધી એ વાદળની સામે જ, માત્ર એને તો સ્વાતિ નક્ષત્રનું જળ, અને એ જળ સીધું મોઢામાં પડે એ જ એને પીવાનું. તો એ વાદળને અને ચાતકને જેવો નાતો છે, જેનો સંબંધ તૂટે નહીં, અતૂટ વિશ્વાસ સાથે અને પ્રેમના સંબંધ સાથે ચાતકને ને વાદળને, બસ એવો જ સંબંધ. પિતુ હિત ચિત્ત, જેનું ચિત્ત ચાતકની માફક માત્ર પોતાના પિતાના હિતની અંદર જ વસેલું હોય, એ સિવાય પોતાનો કોઈ પણ સ્વાર્થ, પોતાનું કોઈ પણ દુઃખ એને સહેજ પણ લક્ષ્યમાં ન રહે, એને ગણતરીમાં જ નહીં લેવાનું. પિતાની પ્રતિષ્ઠાની આગળ 14 વર્ષના વનવાસના દુઃખો કોઈ પણ ગણતરીમાં નથી, લેખામાં નથી. રામને મન, એટલે પિતાને તો પોતાના પુત્રનો પરિચય છે જ, અને એટલે તો હૃદયપૂર્વક અંદરથી એક આહની સાથે બોલે છે, હા રઘુનંદન પ્રાણપીરી, અને હા પિતુ હિત ચિત્ત, જેના ચિત્તમાં માત્ર પિતાનું જ હિત વસેલું છે, બીજું કઈ નહીં. પોતાનું અહિત થતું હોય તો ભલે થતું થાય, આજે એથી વિપરીત માણસો જોઈએ છીએ કે પોતાનો 5 રૂપિયાનો ફાયદો થતો હોય તો સામા માણસનું 95 નુકસાન કરવા માટે તૈયાર થાય, એના ભલે 95 જાય પણ મને તો 5 મળશે, આટલો સ્વાર્થી. આટલો છે નીચે હલકો થઈ ગયેલો માણસ છે. મારા દશરથજીની પિતા પુત્ર સંબંધની વાત અહીંયા આગળ છે. આ કથા છે પિતાના હિતને હંમેશા સર્વોપરી રાખીને અને સર્વોપરી રીતે સ્થાપ્યું છે, અને એના પરિણામ રૂપ જેને રાજાનું હિત ઈચ્છ્યું, પ્રજા તરીકે પુત્ર તરીકે પિતાનું હિત ઈચ્છ્યું, તો આજે એના એના રામરાજને આપણે યાદ કરીએ છીએ. રામરાજ્ય આજે પણ સૌના દિલમાં ખૂબ ભાવ અને શ્રદ્ધાપૂર્વક વસેલું છે. રામરાજ્ય રામરાજ્ય હતું, કેમ થયું કે પિતાનું હિત ઈચ્છનાર એ પ્રજાને પણ કેમ આવી રીતે પાલન ન કરી શકે, જે વૃદ્ધ પિતાનું પાલન કરવા માટે આટલો બધો ભોગ આપે, આટલો બધો ત્યાગ, આટલી બધી સહિષ્ણુતા, એ પ્રજાને માટે શું ન કરે. પિતાની આટલી નાની પરીક્ષામાં પાર ઉતર્યા તો આજે 1000 વર્ષ પછી એ રામરાજની સ્થાપના એવી ને એવી આપણે આપણા દિલની અંદર શ્રદ્ધાપૂર્વક સ્મૃતિમાં પડેલી છે. મારે તો સ્વતંત્ર દેશ થાય એટલે રામરાજની સ્થાપના કરવી છે. ભલે જે થયું પણ ગાંધીના મનની અંદર એક આ સંકલ્પ હતો, મારે દેશમાં રામરાજ સ્થાપવું છે. એ તો આ ભારતની સંસ્કૃતિ છે, ભારતની પરંપરા છે, કે રામ રાજ્ય શું છે એનો એને પરિચય છે. અને એ રામરાજની સ્થાપના કેમ થઈ, આટલો રામરાજ આટલું ચિરંજીવી કેમ રહ્યું, પિતાની સેવા હંમેશા, માતા પિતાનું હિત, માતા પિતાની સેવા કરનાર પુત્રને એના સંતાનને ક્યારે અપયશ મળતો નથી, હંમેશા સુખી જ હશે, યશસ્વી હશે. પણ જેણે માતા પિતાને દુઃખી કર્યા હોય, જેણે માતા પિતાને કષ્ટ આપ્યો હોય, ક્લેશ આપ્યો હોય, એ માણસના જીવનમાં ક્યારેય શાંતિ ન હોય. કારણ કે જેણે જે આપણી સંસ્કૃતિની પરંપરા, આપણા ધર્મગ્રંથોએ કહ્યું, પિતૃદેવો ભવ માતૃદેવો ભવ, ભગવાનની તુલનાએ સ્થાપ્યા છે એમને માતા પિતાને. કેમ કે આ જગતમાં જન્મીને જ્યારે આપણે પહેલા આવ્યા ત્યારે માં કે બાપ સિવાય બીજા કોઈને કોને ઓળખતા, એનો જ આધાર, એનો જ આશ્રય, એ જ જીવન, એ જ રક્ષક માં અને બાપ. પણ જો એ જ ન મળ્યા હોત તો આપણી રક્ષા કોણ કરત ને આપણે આવત ક્યાંથી. તો એ પિતૃઋણ ચૂકવવા માટે પણ એક પુત્રનો ધર્મ છે કે મારે પિતાને માટે જેટલું થાય એટલું ઓછું. રાજ આપનાર, રાજ આપવાનું કહેનાર પિતા સવારમાં ઉઠીને વનમાં જવાની આજ્ઞા કરે, છતાં પણ પિતા માટેની એ પિતૃભક્તિ એ પુત્રની અક્ષુણ્ણ એવી નહીં. તો એવા પુત્રના વિયોગની અંદર મહારાજ દશરથજી હા પિતુહિત ચિત્ત, જેના ચિત્તની અંદર પિતાનું જ હિત વસેલું છે, પિતાનું હિત આમ સ્થિર થયેલું છે, એ પિતા એ પુત્રને કેમ ભૂલી શકે. જીવનના અંતિમ શ્વાસે પણ હા રામ હા રઘુનંદન, હા જાનકી લખન હા રઘુનંદન એમ કરીને એના સંસ્કારને યાદ કરે કે આ મારો દીકરો, આવા સરસ પિતાનો હું પિતા, પુત્રનો હું પિતા, કેટલો ભાવ જાગે. અને છેવટે એમ થાય કે આના માટે મેં કંઈ નહીં તો આ જ કર્યું, ભલે સુખી તો ન કરી શક્યો, રાજ પણ ન આપી શક્યો, પણ વનમાં ધકેલી દીધો, દુઃખી કર્યો. એ દર્દ એ પિતાને થયા વગર રે ખરું. બધી જ રીતે સંપન્ન, લાયક હોય, યોગ્યતાવાળો હોય, અને છતાંય એને ન્યાય ન મળે, હકદાર હોય અને છતાંય એને અન્યાય થાય, તો આપણે કોર્ટે જઈએ કે ના જીવ કહીએ, પણ એની સામે કોઈ એક શબ્દ નહીં, કોઈ ફરિયાદ નહીં, મન ઉપર કે મોઢા ઉપર કોઈ ભાવ નહીં, માત્ર એક જ પિતુહિત, પિતાનું હિત ઈચ્છનાર એ પુત્રની સ્મૃતિ અંતકાલે હોય. અને તે વખતે જ એકવાર નહીં, છ છ વખત રામ 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 કહી રામ. મહારાજ દશરથજી આ ભગવદ્ ભક્તિ છે, છ વખત બોલ્યા છે એટલે ષડચક્ર ભેદન કર્યા છે. મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધ આજ્ઞા અને સહસ્ત્રાધાર, છ ચક્ર છેદીને. એટલા માટે અહીંયા આગળ તુલસીજીએ શરીર ત્યાગ કરતી વખતે મહારાજ દશરથજી છ વખત રામ રામ બોલ્યા છે એમ આપણને બતાવ્યું, દર્શન કરાવ્યા છે. રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી રામ, છ વખત રામ બોલી, પોતાની પરમની અંદર ભળી જવાની જે એકમાત્ર ઈચ્છા છે કે હું ભગવાનમાં ભળી જાઉં, ભગવાન મારો છે અને હું ભગવાનનો છું, અમે જુદા નથી, બસ એ જ ભાવથી આટલી બધી વ્યાકુળતાને દીનતાની અંદર પણ મહારાજ દશરથજીએ પોતાના ષડચક્ર ભેદન સ્વરૂપ સાતે ચક્રોના ભાવ રૂપે એ છ વખત રામ 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 કહીને એમણે તનુ પરિહર્યું. આજે એકાદશી છે, ભગવાનના વિરહની અંદર એકાદશીના દિવસ. ને વિચાર કરો, આવો લાયક પુત્ર હોય એના વિયોગની અંદર પ્રાણ જલ્દી જાય કેવી રીતે? કેટલા દિવસ થયા જલ્દી પ્રાણ નીકળે નહીં. એક સામાન્ય માણસનો કોઈ જીવ ક્યાંક અટકી ગયો હોય, બેનો ક્યાંક જીવ ભરાઈ ગયો છે, હજુ નીકળતો નથી, શું છે એમ? મહારાજ દશરથજીનો પ્રાણ ભગવાનમાં હતો અને એટલે આટલા બધા દિવસ એકાદશીની રાહ જોઈને આજે તનુ પરિહરેવું રઘુબર બિરહ રાવ ગયો.